પૂજ્ય ભાઈશ્રીએ લાલચંદભાઈનું પ્રવચન.
જગત ને આ વાક્ય માંથી સ્થૂળતાની ગંધ આવે છે. કુંકુંદ આચાર્ય ભગવાન કહે છે કે જળ ભાવે જળ પ્રેમે ચેતન ચેતન ભાવ. ચેતન ભગવાન આત્મા જળ એવા રાગ રૂપે પરણતો જ નથી ને, અશક્ય છે. ચેતન પરમાત્મા રાગ રૂપે થવું અશક્ય છે. ત્યારે આ રાગ દેખાય છે, એ રાગ રૂપે કોણ થયું છે? કે સ્વભાવ દ્રષ્ટિ થી જોતો એ પૂતગલ ના જ પરિણામ છે. એમાં આદિ મધ્યંત માં પૂતગલ વ્યાપે છે. તારો ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા વ્યાપક નથી. ક્યારે કે ભેદ જ્ઞાન થાય ત્યારે કે ના સદાય ભેદ જ્ઞાન થાય ત્યારે તો રાગ જુદો ને આત્મા જુદો. પણ ભેદ જ્ઞાન પહેલા શું? એક એક શબ્દ ની કિંમત. કારણ કે તેઓ સદાય ત્રણે કાળો, રાત ને દિવસ, રાત ના પણ હો દિવસ ના નહી, સદાય શબ્દ છે ને ત્રણે કા. આ વાત તો ગુરુદેવે બહાર કાઢી, કોઈને ક્યાંથી કાઢી આવી વાત? હે આ પૂર્વ ના સંસ્કાર વસ્તુ માંથી કાઢી, આપણા ઉધાર માટે રજીભાઈ કે છે બરાબર. ઘણા જીવો કામ કરશે, ગુપ્ત વેશે તો ઘણા કામ કરી રહ્યા છે, જેના નામ પણ આપણે જાણતા ન હોય. આ તો મારે એની તરવાર છે ભાઈ. આ વાણિયા નો ધર્મ નથી, આ તો આત્મા નો ધર્મ છે. આ કઈ વાણિયા નો વિચારો છે કે વણિક કુલ માં જન્મે એને સમ્યક દર્શન થાય એવો વિચારો નથી. ચોવીસ તીર્થંકર ક્ષત્રિય. અરે આત્મા નો ધર્મ છે ઓ ભાઈ, આ કોઈ વારા નો ધર્મ નથી, આ કોઈ વાણિયા લોવાણા લુવાર હરિ ઉતાર દર્જી એ વાત નથી ભાઈ. બધા ભગવાન આત્મા છો, અને એનો આત્મા એની દશામાં થતો સંકલ્પ ને વિકલ્પ નો વ્યાપાર એ જળ ચેતન છે. એનાથી ભગવાન તારો આત્મા ત્રણેક અભિન્ન છે. તારામાં થતા સંકલ્પ વિકલ્પ બહિર્મુખ જે ભાવ છે જળ ચેતન છે, એ ચેત્ય છે. જ્ઞાન માં જ્ઞેય થાય છે, પણ એ આત્મા પણ એ પ્રતિભાસતા નથી. આ આત્મા થી ભિન્ન પણ પ્રતિભાસે, પણ આત્મા થી અભિન્ન પણ પ્રતિભાસતા નથી. આકુલતા દુઃખ દુઃખ નરક અને નિગોદ માં જે આત્મા ની પર્યાય માં દુઃખ થાય છે, નિગોદ ના જીવ ને પર્યાય માં દુઃખ નો આકુલતા થાય છે. એ આકુલતા ના ભાવ થી એનો ભગવાન પારિણામિક ભાવે જુદો રહેલો છે. અવદૈત ભાવ અને પારિણામિક ભાવ ત્રણ કાળમાં એક થઈ શકતા નથી. રાગ અને ચૈતન્ય લક્ષણ આત્મા એક નથી, ત્રણે કાળ ભિન્ન છે. ભિન્ન છે એવું જે ભાન કરે તેને ધર્મ ની શરૂઆત થાય, અને અભિન્ન છે એવી ભ્રાંતિ રાખે તો એ તો અનાદિકાળ થી અજ્ઞાન છે. અભિન્ન માને છે, અને સર્વજ્ઞ ભગવાન પણ અભિન્ન નું પ્રતિપાદન કરે એમ એવી આશા એ તું હા બહુ આવ્યો છો કે રાગ તો જીવ માં થાય ને રાગ કરતા કરતા ધર્મ દુકાન ભૂલી ગયો. દુકાન તું ભૂલી ગયો, તું જુદી દુકાને આવ્યો છો. સાંભળ તે વાત સાંભળી નથી, એકત્વ વિભક્ત આત્મા ની વાત તે સાંભળી નથી. એ વાત તને હું સંભળાવું, તે સાંભળી છે ને તને અનુભવ માં છે કે રાગ આત્મા કરે ને દુઃખ ભોગવે, એકલો કરે રાગ અને એકલો દુઃખ ને ભોગવે એવા વ્યવહાર ની ના કથન પણ ઘણા શાસ્ત્ર માં આવે. એને ગણ કરીને નિશ્ચય નહી ના કથન ને તો એક વાર અપનાવતો ખરો, એક વાર સંવાદ લીધા તો પ્રગટ કર એ પછી તને આશ્રવ બન નું જ્ઞાન થશે, નહીતર આશ્રવ બન નું પણ સમય જ્ઞાન થતું નથી. સદાય ગણે કાળ વેદ જ્ઞાન ની બંસી બજે છે, ગુરુદેવ બજાવે છે વેદ જ્ઞાન ની બંસી. અલૌકિક વેદ જ્ઞાન નો મંત્ર એ ગુરુદેવે આપ્યો. નમોકાર મંત્ર તો જન્મ થી મળ્યો હતો, પણ ભેદ જ્ઞાન નો મંત્ર નહોતો મળ્યો. એનો અનંતો ઉપકાર છે કે ભેદ જ્ઞાન નો મંત્ર આપ્યો નવો. કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો, આહા, દયા દાન કરુણા કોમળતાના પરિણામ, પાપના પરિણામ, પુણ્યના પરિણામ, અશુભ ભાવ, શુભ ભાવ, તમામ પ્રકારના ભાવ કર્મની જેટલી જાતો અસંખ્યાત લોક પ્રમાણ ભાવ કર્મના ભેદો, એ બધાય સગળાય ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ આત્મા છે, એનાથી સદાય ભીનપણે પ્રતિભાસે છે, ભીનપણે જણાઈ રહ્યા છે. લખનાર એમ કે છે કે ભીનપણે અમને જણાઈ રહ્યા છે. અમને અમારામાં તો રાગ અને આત્મા ભીનપણે જણાવો, પણ તમારામાં પણ રાગ અને તમારો આત્મા ભીનપણે છે ને. એ ભીન ભીન છે એમ રાગ ભીન છે એકવાર કરી જાતો કર. સ્વચ્છંદી થવા માટે કહેવામાં નથી આવતું, સ્વતંત્ર થવા માટે કહેવામાં આવે. છે આમાં આમાં શબ્દો છે ને એની વાત ચાલે છે. કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો, બહુવચન છે ને તે નહીં, તેઓ રાગાદી બધા ભાવ લઈ લેવા, તેઓ ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. હા, હજી તો શુદ્ધ આત્માથી શુદ્ધ કર્યાય પણ ભિન્ન પાસે ભિન્ન પ્રતિભાસે છે, એ વાત તો હજી આમાં લીધી નથી. હા હા, એ તો એ થતો હાય હાય, શું થશે અમારું ઉતારનારા મહામંત્રો રહેલા, વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતો પ્રતિભાસે છે. સહવર્તી કે ક્રમવર્તી જેટલી પર્યાયો ગુણ ભેદ અને પર્યાયો છે એમાં વ્યાપતું ફેલાતું પસરતું પ્રતિભાસે છે, તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી. આત્મા જેટલું ચૈતન્ય પ્રતિભાસે છે એમ રાગાદિક આત્માના દ્રવ્યમાં ગુણમાં અને પર્યાયમાં પણ પ્રતિભાસતું દેખાતું નથી. ઉપયોગ તો આત્મામાં પ્રતિભાસે છે, પણ રાગ આત્માના પરિણામમાં પ્રતિભાસતો નથી. આ એની જાત જુદી છે ભાઈ, તારી જાત જુદી ને રાગ ની જાત જુદી છે. અલૌકિક વાત કરે છે, કદાચ છે, અણબળતા ભાવ છે, જળ ભાવ છે, અચેતન છે. આ હા હા, વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું ફેલાતું પસરતું પ્રતિભાસે છે તેટલા જ રાગાદી પ્રતિભાસતા નથી. આ રાગ આત્મામાં ફેલાય છે, એના દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં એમ જાણવામાં આવતું નથી, ને જેને એમ જણાય છે તેને આત્મા જણાતો નથી. શું કહ્યું? એ રાગ આત્મામાં વ્યાપે છે, ફેલાય છે, પથરી ગયો રાગ આત્મામાં એમ જેને પ્રતિભાસ થાય છે એને આત્મા જાણવામાં આવતો નથી. ચંદ્રભાઈ ગુરલાઈ અંદરની વાત, જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, ઓલી ભૂતગલની ને આત્માની વાત શું છે? આ તો અંદર એક જળ ભાવ છે, છુપો ચો છે જે ચેતન જેવો લાગે છે પણ ચેતન નથી. ચેતન નું કોઈ લક્ષણ ચિહ્ન એંધાણ અમને દેખાતું નથી, ભગવાન આત્મા એમ કહે છે. આ વળી જેટલું ચૈતન્ય આત્મકથા છે ને આ તો
પારાયણ.
અને આવા ધાર્મિક દિવસોમાં અરે આવી વાત તો સાંભળે તો સાંભળ્યું હશે તો એને વિચાર કોઈ વખતે ઉગશે ને નિર્ણય કરશે, નિર્ણય કરીને અનુભવ તો કરશે. ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસ જેટલા રાગાદી પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદી વિના પણ ચૈતન્યનો આત્મલાભ, રાગ ન હોય ત્યાં પણ ચૈતન્યની અસ્થિ જોવામાં આવે છે અને અસ્થિની ભક્તિમાં રાગ ભીકપણે પ્રતિભાસે છે. જ્ઞાનીઓને એવા લક્ષ અને લક્ષણ નો ભેદ છૂટી જતા અનુભવ થાય છે. એમ ભગવાન આત્મા જ્ઞાન લક્ષણે લક્ષિત છે, જ્ઞાન એનું અસાધારણ લક્ષણ છે. લક્ષણ ની વાત છે, ચૈતન્ય લક્ષણ, ચૈતન્ય કહો કે જ્ઞાન કહો, કે એ જ્ઞાન લક્ષણે આત્મા લક્ષિત થાય છે. હવે એ આત્માનું લક્ષણ ચૈતન્ય અથવા જ્ઞાન છે, જાણવું 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 એ લક્ષણ છે. એ લક્ષણ દ્વારા ભેદ દ્વારા અભેદનો અનુમાન થાય છે, ભેદ દ્વારા ભેદના લક્ષે અભેદનું અનુમાન થાય છે, પણ ભેદના લક્ષે અભેદનો અનુભવ થતો નથી. પછી તો જ્ઞાન તે આત્મા એટલો જે ભેદ એટલે ભેદના લક્ષે થતું પરિણામ એ પણ છૂટે છે ત્યારે એને પ્રત્યક્ષ જ્ઞાનમય આત્માનો સ્વાદ વેદનમાં આવે છે. એમ અહીંયા કહે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે. બાકીના દ્રવ્યોમાં ચૈતન્ય લક્ષણ નથી, પુદ્ગલમાં ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાર કે કાળ કોઈમાં એ લક્ષણ નથી. બીજા જીવોમાં છે પણ બીજા જીવો ક્ષેત્રે ભિન્ન છે, માટે સ્વરૂપ અસ્તિત્વથી જોતા પોતાની વાત ચાલે છે. અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી ચૈતન્ય લક્ષણ. તે ચૈતન્ય પ્રવર્તું થતું, ટકતું થતું, રહેતું થતું, જે જે પર્યાયને એટલે ભેદને વ્યાપીને પ્રવર્તે છે, ટકતું થતું ટકેરીનું છે ચૈતન્ય લક્ષણ છે છે ને છે. સ્વવર્તી ગુણોની વાત કરી, હવે ક્રમવર્તી પર્યાયની વાત કરી, કે જે ચૈતન્ય લક્ષણ નિવૃત્તો થકું એક એક સમયની પર્યાય પ્રગટ થઈને વ્યય થાય, પ્રગટ થઈને વ્યય થાય, તો પણ પ્રગટ થતી પર્યાયમાં પણ ચૈતન્ય વ્યાપે છે અને જે વ્યય થાય પર્યાય ત્યારે પણ ચૈતન્ય 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 રૂપે રહે છે. એ જળ થતો નથી, નિવર્તું થતું, ટળતું થતું, વ્યય થતું થતું, તે પર્યાયને જે જે પર્યાયને ગ્રહણ કરે કરીને નિવર્તે છે તે સહવર્તી, સમસ્ત સહવર્તી એટલે ગુણો કે ક્રમવર્તી પર્યાયો. ગુણ ભેદને પણ પર્યાય કહેવાય અને પર્યાયને તો પર્યાય કહેવાય. જો સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો એવો શબ્દ છે ને, તો ગુણ ભેદને પર્યાય કહેવાય અને પર્યાયને તો પર્યાય કહેવાય. સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું. આ દ્રવ્ય ગુણ અને પર્યાય તે આત્મા છે, પણ એ આત્મા કેટલો છે કે જેટલા દ્રવ્યમાં જેટલા ગુણોમાં ને જેટલા પરિણામમાં ચૈતન્ય વ્યાપે છે એટલો આત્મા છે. પોતાના દ્રવ્ય ગુણ અને પોતાના જેટલા પરિણામમાં ચૈતન્ય વ્યાપે એટલો જ આત્મા છે. જે પરિણામમાં રાગના પરિણામમાં ચૈતન્ય વ્યાપે નહીં તે આત્મા નથી પણ અનાત્મા છે. એ હું અપૂર્વ ભેદ જ્ઞાન કરાવું છે. વ્યવહાર નહીં એને ચિદ વિકાર પણ કહેવાય. શું થાય નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બેના સ્વરૂપ નું જાણપણું ન હોય તો એમાં સમાધાન ન થાય, એમાં આત્માને સમાધાન ન થાય. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બે નહીં વડે આત્માનો જેવો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ છે એવું એને પ્રથમ જાણપણું કરવું જોઈએ. આત્માના અવલોકન માટે પ્રમાણ નહીં નિક્ષેપ અધિગમના ઉપાય એટલે જાણવાના ઉપાય કયા? અનુભવ પહેલા, અનુભવ પહેલા પણ એને પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું અને પછી સવિકલ્પ પ્રમાણમાંથી નયમાં આવીને પણ એનું સ્વરૂપ જાણવું અને પછી નયમાં આવીને નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરવો એમાં પણ આવવું, પછી વિધિ નિષેધના વિકલ્પ છૂટતા આત્માનો અનુભવ થાય. આટલું બધું કરવું પડશે ભાઈ? પણ આપણા હિત માટે કરવાનું છે ને. વાં ચાર ચાર છ છ કલાક આઠ આઠ કલાક દુકાને કાપડના જથ્થા પણ વેપારી રહ્યા ભાઈ, પણ એને આની જરૂરત લાગતી નથી. આ કરવા જેવું છે એને જરૂરત લાગતી જ નથી. આત્માનું જ્ઞાન કરવા જેવું છે એ જરૂરત એને ભાગતી નથી. પરનું કરવું ને પરને જાણવામાં રોકાણો અનંતકાળ કાયદો. એકેન્દ્રી થઈને કરતા બુદ્ધિ રાખીને પરને જાણવા રોકાણો. બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પાંચ ઇન્દ્રી, સંગની, અસંગની, અનંત 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 કાળ ગયો. પણ પ્રથમમાં પ્રથમમાં આત્માનું જાણવું એ વાત એના લક્ષમાં આવતી નથી. અરે પ્રથમમાં પ્રથમ આત્માને સવિકલ્પ જ્ઞાન દ્વારા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવો નિર્ણય કરવાનો પણ એનો પુરુષાર્થ ઉપડતો નથી. એ અનુભવ ક્યારે કરે? કે છે એ લક્ષિત કરું, લક્ષણ છે હો છું, અર્થાત જે જે ગુણ પર્યાયોમાં પર્યાયો ભેગી લીધી છે, રાગમાં ચેતન વ્યાપતું નથી એમાં એ બતાવવું છે. જેટલી પર્યાયમાં ચેતન વ્યાપે છે એટલો આત્મા છે. સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામમાં, વિતરાગી પરિણામમાં ચેતન વ્યાપે છે. વ્યવહાર રત્ન ત્રયના પરિણામમાં ચેતન વ્યાપતું નથી. હવે જે અચેતન ને જડ છે એનાથી ધર્મ ક્યાંથી થાય? અધ્યાત્મની વાત, નિશ્ચયની વાત અપૂરો છે, વ્યવહારની વાત અન્ય છે. વ્યવહાર નહીં દર્શાવ્યો છે ભગવાને, કહ્યો છે કે રાગાદી એ જીવના પરિણામ છે, અનન્ય છે. કાલ રાત્રે ચંદુભાઈ ખુલાસો કર્યો હતો. એક બાજુ સંયોગ સંબંધ કે ને બીજી બાજુ એને આચાર્ય તન્મય કે દાદા ભાઈ કઈ અપેક્ષાનું કથન અને શું પ્રયોજન સિદ્ધ કરવું છે? આ બે વાત જ્યાં સુધી એના લક્ષમાં નહીં આવે ત્યાં સુધી આત્માનું યથાર્થ સ્વરૂપ વિકલ્પાત્મક જ્ઞાનમાં નિર્ણયમાં પણ નહીં આવે. ગોટાળો યાદ હશે, અસ્પષ્ટ રહેશે, મૂંઝાશે. પણ શું પ્રયોજન સિદ્ધ કરવું છે અને કઈ નયનું કથન છે? પ્રમાણનું કથન છે, નિશ્ચય નયનું કથન છે, વ્યવહાર નયનું કથન છે, એમ કથનની પદ્ધતિના પ્રકાર બે છે. નિશ્ચય નય આશ્રિત ને વ્યવહાર નય આશ્રિત. જિનેન્દ્ર ભગવાન ની વાણી દ્વિને આશ્રિત રહેલી છે. વ્યવહાર નહીં જાણવાયો છે, નિશ્ચય નહીં આદરવાયો છે. કારણ કે આત્મા તે જ એક લક્ષણ થી લક્ષ્ય છે. જો લક્ષણ માં રોકાવાનું નથી, લક્ષણ દ્વારા લક્ષ્ય સુધી જવાનું છે. સાકર ગળી છે એ તો એક એનું લક્ષણ થયું, પણ કઈ ગળ પણ એટલો જ સાકર નો ધર્મ છે કે બીજા એમાં ધર્મો રહેલા છે? એ ધર્મના લક્ષે ધર્મી ખ્યાલમાં નથી આવતો, પણ ધર્મ એનું લક્ષણ ભેટ કરી એનાથી આગળ જઈ અને ધર્મી સુધી પહોંચી જાય તો લક્ષણ નું લક્ષ છૂટી જાય અને લક્ષ નું લક્ષ થઈ જાય. પ્રોસિજર છે. સાકર ગળી છે, ગળપણ છે લક્ષણ એનું. એ કેવળ લક્ષણ ને ચોટે લક્ષણ ને તો એને સાકર નો અનુભવ ન થાય. એનું પ્રયોજન શું હતું? વ્યવહારનું પ્રયોજન નિશ્ચયની પ્રાપ્તિ માટે છે. એટલે કે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે, બીજો તો કોઈ ઉપાય નથી. ગણગર ભગવાન હોય તો પણ એને આટલું તો કહેવું પડે કે જે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા. એટલું તો અભેદમાં ભેદ સદ્ભુત વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે. અને જે સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની બિલકુલ કઈ જાણતો ન હોય ને એમ પણ કહેવાય કે આ દેહ તે જીવ છે, આ રાગ જેમાં થાય તે જીવ છે, સુખ દુઃખ જેમાં થાય, લાગણી થાય એને જીવ છે એમ પણ કહેવાય. અસદભૂત વ્યવહાર નહીં દ્વારા, સંયોગ દ્વારા, અસદભૂત વ્યવહાર દ્વારા અને સદભુત વ્યવહાર દ્વારા ભેદ નો ભેદ બતાવીને પરમાર્થ હોય એમ કે છે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. આટલો ભેદરૂપ વ્યવહાર એ પણ નિષેધ કરવા યોગ છે તો રાગ અને દ્વેષ ને સુખ દુઃખ જાય એ જીવ અસદભુત વ્યવહાર એ તો નિષેધ કરવા યોગ છે. કેમ કે જાતિ જુદી છે, નિષેધ આવતો હશે. અરે કે છે આચાર્ય ભગવાન, એ તો નિશ્ચય નું અવલંબન લઈને વ્યવહાર નો નિષેધ તો કર, પણ નિર્દય રૂપે કરજે નિષેધ, તો નિશ્ચય ની પ્રાપ્તિ તને થશે. અદયમ શબ્દ છે. લક્ષણ થી આત્મા તેજ, જો તેજ એક લક્ષણ થી લક્ષ છે. લક્ષણ થી આત્મા લક્ષગત થાય છે, પણ એ આત્માનું લક્ષણ હોવું જોઈએ. કે ચૈતન્ય જે આત્માનું એક લક્ષણ અસાધારણ છે, એ લક્ષણ થી ચેતન પદાર્થ દ્રષ્ટિમાં આવી જાય છે. ચૈતન્ય થી ચેતન ની પ્રાપ્તિ થાય છે. પણ ચૈતન્ય લક્ષણ માં લક્ષ કર્યા કરે, ચૈતન્ય લક્ષણ તેટલો જ આત્મા છે, તો ચેતન આત્મા ના આવે. નાંતે આત્મા, તો એક ગુણ ભેદ માં એ રોકાય તો જ્ઞાન મય ગુણી એવો જ્ઞાયક આત્મા એના લક્ષ માં આવી શકતો નથી. આ અંદર ની વાતો છે બધી. દસ લક્ષણી આ પર્વ ના માંગલિક દિવસ છે ને, એટલે મંગળ એટલે આત્માની ઉપલબ્ધિ થઈને આત્માનો અનુભવ થાય તેને મંગળ કહેવામાં આવે છે. મંગ એટલે સુખ ની પ્રાપ્તિ જેમાં થાય તેને મંગળ દશા કહેવામાં આવે છે. એ મંગલિક દશા એ આત્માના સમ્યક સ્નાન ચારિત્ર ના પરિણામ ને માંગલિક કહેવામાં આવે છે, અથવા આત્માનો અનુભવ થાય તેને ચિંતાસન કહેવામાં આવે છે. તે જ એક લક્ષણ થી લક્ષ છે. નિર્દય રીતે એટલે આ પુણ્ય ને પાપ ના પરિણામ મારા થી ભિન્ન છે, અને મારો આત્મા મારા જ્ઞાન ને આનંદ થી અભિન્ન છે. વ્યવહાર નહીં કહે કે પુણ્ય પાપ થી આત્મા અનન્ય છે, નિશ્ચય નહીં કહે છે કે પુણ્ય પાપ થી મારું તત્વ અન્ય છે. અનન્ય પણ જાણીને, વ્યવહાર જાણીને નિશ્ચય માં આવીને, વ્યવહાર જાણીને નિશ્ચય માં આવીને નિશ્ચય નો પક્ષ કરતો પુણ્ય પાપ મારા થી ભિન્ન છે, તેથી પુણ્ય પાપ નો હું કરતા નથી. અને નિશ્ચય થી જ્ઞાન નો સ્વભાવ તન્મય થઈને આત્મા નો જાણવાનો છે, તેથી પુણ્ય પાપ ના પરિણામ ને જાણતો પણ નથી. એમ જયારે નિષેધ કરશે ત્યારે જ્ઞાન ઉપયોગ અંતર માં આવીને આત્મા નો અનુભવ કરશે. પછી અનુભવ થતા એને પુણ્ય પાપ ના ભાવ જણાય ખરા, ત્યારે તેને નિશ્ચય પૂર્વક વ્યવહાર જાણેલો પરિજનમાં કયો. જે પાછળ થી આવવાનું છે એ આગળ કરે છે જગત ના જીવો, અને સ્વભાવ ને ભૂલી ગયા છે. વ્યવહાર તો પાછળ થી આવે છે, નથી આવતો એમ નહીં. પણ જે પાછળ થી આવવાનું છે એને આગળ કરે છે, તો વસ્તુ આત્મા થી સરી જાય છે, નિશ્ચય પ્રગટ થતો નથી. અને નિષેધ ની વાત છે ને, એ આપણે થોડી તો અભૂતારથી કહી હતી, 11મી ગાથા, 56 ગાથા, 67 ગાથા, અને પછી એક થોડીક રહી ગઈ છે બાકી. તો ભાઈ નો પ્રશ્ન છે કે નિષેધ ની વાત કઈ આગમ માં છે કે નહીં, આપણે સાક્ષી લઈએ તો આપણને શું થાય કે દ્રઢતા થાય. કાઢો બંધ અધિકાર. આ નિષેધ ની વાત વ્યવહાર કયો છે? સર્વજ્ઞ ભગવાને વ્યવહાર કયો છે? કોને વ્યવહાર નહીં નું પ્રતિપાદન? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે નિશ્ચય પૂર્વક. અને વ્યવહાર નો નિષેધ કરવાનો પણ કેને કહ્યું? પરમ પ્રાપ્તિ ગણે નિર્વાણ ની આ સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે વ્યવહાર નો નિષેધ કરવાયો છે પ્રભુ. આ કોઈ વાદ વિવાદ થી પાર પડે એવી વાત નથી પ્રભુ. સાંભળ બાપુ, આ તો એક અવસર મળ્યો છે, માંડ માંડ આ અવસર મળ્યો છે ભાઈ. હા, આ તો બધા અભ્યાસી છે, ગુરુદેવ ના પરિચિત છે. આમાં કઈ ગમે તેમ કોઈ કહે વક્તા તો ચાલે નહી. બતાવો શાસ્ત્ર માં ક્યાંય નિષેધ કર્યો છે વ્યવહાર નો? કોઈ કહે કે હા ભાઈ જોઈ લીજો. ગુરુભાઈ રામજીભાઈ નું નામ લઈને ગુરુદેવ કહેતા હતા કે કાયદાની કોર્ટમાં રામજીભાઈ કાયદો બતાવે કે આ કાયદો છે એમ. ગુરુદેવ પોતે સર્વજ્ઞ ભગવાન નો કાયદો બતાવતા હતા. તો ગુરુદેવ બતાવે તો પછી આપણે તો શ્રદ્ધા થાય એટલા માટે છે. આચાર્ય ભગવાને વ્યવહાર નો નિષેધ કરાવીને નિશ્ચય ની પ્રાપ્તિ કરાવી છે, માટે એનું નામ ત્રીજું છે. અને જેને જેને સમ્યક દર્શન થાય એને વ્યવહાર નો નિષેધ આવ્યા વિના રહેતો નથી. પેલા વિકલ્પાત્મક ને પછી નિર્વિકલ્પ. પણ શરત એ છે, એ નિષેધ અધરથી નહીં થાય, એ ધ્યાન રાખજે. નકર મળ્યો નકર કયો દુનિયામાંથી વ્યવહાર નો નિષેધ અધર થી કેમ થઈ શકે? મુંબઈ માં એક બનાવ ભાઈ નો દાખલો, મુંબઈ ની વાત છે. ત્યાં તો જીગા ની બહુ હાડ મારી મીંડા ભરવા. ત્યાં આજુબાજુ વાળા બધા ભેગા થયા કે ભાઈ ક્યાં રૂમ લીધી? કે રૂમ લીધી નથી. અરે રૂમ લીધા વિના જો તમે આ નીચે ઉતરશો તો હમણાં બીજા કોઈ ઘૂસી જશે. આ નિશ્ચય નહીં વડે વ્યવહાર નો નિષેધ કરાવવાનો દ્રષ્ટાંત છે. કે રૂમ બીજે લઈ લીધી હોય તો આ રૂમ ખાલી કરે તો વ્યાજબી છે, પણ બીજે રૂમ લીધી નથી અને આ રૂમ ખાલી કરે એમ પુણ્યથી ધર્મ ન થાય. પણ તો ધર્મ શેનાથી થાય એ ખબર છે કે ના? એ ખબર નથી. મેં તો એટલું સાંભળ્યું કે પુણ્યથી ધર્મ પુણ્યથી ધર્મ ન થાય. એ પુરુષને પૂછતો ખરો કે ધર્મ શેનાથી થાય? એ રહી ગયું પૂછવું, બાકી પૂછવું રહી ગયું, નિર્ણય કરવો રહી ગયો અને અનુભવ કરવો રહી ગયો. તો ભાઈ અધરથી પુણ્યનો નિષેધ ન થાય એ શુદ્ધ આત્માનું અવલંબન લેતા, આત્માનો અનુભવ થતા પુણ્યનો વિકલ્પ ને પુણ્યની એકતા બુદ્ધિ તૂટી જાય અને આત્માના ગ્રહણ પૂર્વક પુણ્યની એકતા બુદ્ધિ નો નિષેધ થાય છે. પછી ઠરતા પુણ્યનો અભાવ થાય છે. આ છે કાચો પાડો. જો સમજે નહીં અધ્યાત્મની વાત ગંભીરપણે આત્મારથી થઈને જો સમજે નહીં તો એમાં ગુરુનો કાંઈ દોષ નથી, એ તો એની પ્રજ્ઞાના દોષથી એ જે ઊંધું સમજે છે. અરે જ્યાં પુણ્ય છોડાવીને ધર્મ કરાવવાની વાત આવતી હોય ત્યાં પાપ કરો એમ કોઈ ઉપદેશ આપે, એ તો અન્ય મતમાં પણ ન હોય. અન્ય મતમાં પણ જો પાપ થી ધર્મ માને મનાવે તો એની દુકાન બંધ થઈ જાય છે. ઘણા ની દુકાન બંધ થઈ ગઈ હમણાં. વિષય સેવો તો ધર્મ થાય, પેલી બંધ થઈ ગઈ, ભારતમાં ન ચાલે. વિરુદ્ધ પરિણામ છે, તેથી અધર્મ પરિણામ છે. વ્યવહારે ધર્મ, નિશ્ચય અધર્મ. વ્યવહારે મોક્ષ માર્ગ, નિશ્ચય બંધ માર્ગ છે. આ બધી વાત શાસ્ત્રોમાં છે, આગમમાં ભરેલી છે. અભ્યાસ કરે, ઊંડો ઉતરે, જિજ્ઞાસા રાખે અને આત્માના લક્ષ્ય એ અધ્યયન કરે તો આત્માનું જેવું સ્વરૂપ છે એવું એને દ્રષ્ટિ ગોચર થયા વિના રહે. હરીસાની સામે જોઈને મોઢું ન દેખાય, કે આજ હરીસાની સામે જોયું પણ મોઢું દેખાણું નહીં, તો કે હરીસો જ નથી, કઈ બીજી ચીજ આત્મા આવી ગઈ છે. એમ સમયસર ગ્રંથાદી રાજ હાથમાં આવે હરીસો દર્પણ, અને લાયક જીવ ને અનુભવ ન થાય બને જ નહીં. અનુભવ થાય થાય ને ભાવ થી ભણે એને ભાવ વાસન થયા વિના રહેતો. બંને વખતે અહીંયા સ્વાધ્યાય ચાલે છે સેક્રેટરી સાહેબ, આખું વર્ષ 360 દિવસે સવારે ચંદુભાઈ ડાક્ટર માટે છે અને રાત્રે પ્રવીણભાઈ ડાક્ટર સાહેબ, બે ડાક્ટર બોલો ક્યાંય નથી આખા ભારતમાં. ડાક્ટરો કઈ કોઈ દિવસ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય છે? ડાક્ટર તો નાડી જોઈએ, નામ જોઈએ, દવા આપે એને નામ ડાક્ટર. ડાક્ટર ઓપરેશન કરે, વિચ્છાતો નું ઓપરેશન કરાવવાનું છે, કાયમ ચાલે છે. સેક્રેટરી સાહેબ એમ કે છે કે અત્યારે પર્યુષણ માં ઘણા ભાઈઓ આવે છે પણ પછી આવવાનું બંધ કરે છે, એને બદલે સવાર સાંજ જો આવતા હોય તો એને લાભ થાય, સમજણ થાય. અરે સ્વાધ્યાય નો ક્રમ તો ગુરુદેવે બહુ સરસ આ વ્યવહાર છે હો, આ ગુરુદેવે કહેલો વ્યવહાર છે. આ વ્યવહાર ને છોડે એ પણ પામે નહીં ને વ્યવહાર ને પકડે એ પણ પામે નહીં. એટલે કે આ શાસ્ત્ર સ્વાધ્યાય છે એમાં એની ઉપેક્ષા કરી દુકાને જાય તો પણ એના નિમિત્ત ને છોડે છે તો એને સમજણ ના ઘરમાં અવતાર દેતો, અને સાંભળવાના એકાંત વિકલ્પ માં અટકીને એનો મહિમા આવી જાય, એનાથી ભય ભગવાન આત્માના મહિમા નો એને આવે નહી તો પણ એ પામી શકે. ધાર તરવાર ની દોહેલી સોહેલી જીનવર થઈ છે. સારું છે, રાજકોટમાં રાજકોટના સંઘની વાત જુદા પ્રકારની છે. રાજકોટમાં રહીને મારે રાજકોટની પ્રશંસા કરવી એ પણ બરાબર નથી, પણ રાજકોટનું
વાતાવરણ,
બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના 8-9 સાંભળીને 9-5 મિનિટ થાય તો બધું વિખરાય ગયો. હા, કોઈને કઈ કોઈને આ રાજકોટના સંઘવાને ખબર નથી કે શું આવક શું જાવક ને શું મૂડી કઈ ખબર નથી. સમજી ગયા? હું ટ્રસ્ટી છું છતાંય મને ખબર નથી. એક વાર કુદરતી વાત થઈ ગઈ એમ એક ગુરજીભાઈ, પછી એ ટ્રસ્ટીઓ એ વિશ્વાસ મૂક્યો પ્રમુખ અને સેક્રેટરી ઉપર, એટલે ટ્રસ્ટી પૂછતા નથી, નકર તો ટ્રસ્ટી પૂછ્યા વિના રહે. એટલો કારોબાર ઉપર વિશ્વાસ છે ટ્રસ્ટીઓ ને, અહીંયા કઈ બીજો ફેરફાર થાય એમ નથી. પોતાની મૂડીનું રક્ષણ કરે એના કરતા અનેક ગુણી મૂડી એનો વહીવટ ને આવક જાવક ને કરકસર ને એ બધું ચાલે છે. એટલે મારો કહેવાનો આશય છે, એ તો બહારના વ્યવહારની વાત છે, પણ અહીંયા તો તત્વરસિક જીવો તત્વ સાંભળવાના જિજ્ઞાસાથી સવાર ને સાંજ બે વખત બરાબર ચાલે છે. સ્વાધ્યાય તો ખોરાક છે, પ્રતિક્રમણ માં આવે છે. 12 પ્રકારના તપ માં સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. આહા, આવે છે ને પ્રતિક્રમણ માં આપણે બોલીએ સ્વાધ્યાય ને ધ્યાન એ છે કે સ્વાધ્યાય છે ને એ તો આત્માનો ખોરાક છે. ઓલા ખોરાક થી દેહ ને પોષણ મળે એમ કહેવાય, અને સ્વાધ્યાય થી તો આત્મા પોષાય છે. વારંવાર વારંવાર ભેદ જ્ઞાન ની વાત આવતી હોય, ભેદ જ્ઞાન ની બંસી બજે કે તારો આત્મા દેહ થી તો ભિન્ન છે, પણ આઠ કર્મ થી ભિન્ન ને પુણ્ય પાપ ની લાગણી થી ભિન્ન ને ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભિન્ન, જે ઇન્દ્રિય જ્ઞાન એકાંત પર ને પ્રસિદ્ધ કરે છે એનાથી પણ ભિન્ન ભગવાન આત્મા ઇન્દ્રિય મહાપદાર્થ, એવા આત્મા નું અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાન જીતાય છે ને મોહ પણ જીતાય છે. સમય એક છે, વિષય ને કશાય ધ્યાન ની અંદર નિર્વિકલ્પ ધ્યાન માં વિષય ને કશાય જીતાય જાય છે. પરિણામ નું કરવું એ કશાય છે અને પરિણામ ને એકાંતે જાણવા રોકાવું એ વિષય છે. એ વિષયને કશાયને જીતીને જ્ઞાનમાં ઘૂસી જાય તો અનુભવ થાય છે એમ જ્ઞાનીઓ પુકાર કરીને કહે છે. અનંતો ઉપકાર. એટલે ગુરુદેવ અહીંયા વખતો વખત પધારતા હતા, એટલે અહીંયા સંઘને ગુરુદેવની શું સ્મૃતિ સ્મારક સ્મારક શ્રુતિ ગુરુદેવની સ્મારક શ્રુતિ અહીંયા બનાવવી એવો સંઘને વિચાર આવ્યો છે. બહુ સારો વિચાર છે. આપણા ઉપર એનો અનંતો ઉપકાર છે. દર વર્ષે અહીંયા પધારતા હતા રાજકોટ. અહીંથી સંઘના સભ્યો જાય, તમે કેમ આવ્યા? તો કે સાહેબ વિનંતી કરવા, અમે તો આવવાના જ હતા. અમે તો શું કહેતા, અમારો પિયર છે સોનગઢ વાળા, એમ કહેતા હતા. સોનગઢ વાળા એમ કે આ પિયર વાળા આવ્યા, અગા પિયરિયા લાગતા આવ્યા એમને તો. આ ચાર હાથ રાજકોટ ઉપર હતા પહેલેથી, આજથી નહીં. કેમ કે મૂળ નારાયણભાઈ કસાણી, રામજીભાઈ, બે તો મૂળ થામલા, અને અહીંયા હા રાજકોટ, રાજકોટે તો મૂળજીભાઈ, દામોદરભાઈ, મોહનભાઈ ગયા, ઘણા બધા આગળ બધા બેઠા હોય, સભા ભરેલી દેખાય. એટલે ગુરુદેવની કૃપા દ્રષ્ટિ તો રાજકોટ પર બહુ હતી. હવે આપણી પણ ફરજ છે કે આ ઊંચામાં ઊંચું સ્થાન અહીંયા બનાવવું, સારામાં સારું. હે આ વિમાનમાં આ બરાબર છે, પધારશે જયારે ખાતમુહૂર્ત થશે ને ત્યારે ઉપર પધારશે. અને ખાતમુહૂર્ત કરનારા જીવ પણ ભાગ્યશાળી છે. ખાતમુહૂર્ત કરનારા જીવ પણ ભાગ્યશાળી ના હાથે ખાતમુહૂર્ત થશે. એની યોજના બધી બાર પાસે શનિવાર ને રવિવારે, કેમ કે પૈસા તો એમાં બહાર ની અપેક્ષા છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી અપેક્ષા એ જોઈએ ને. તો એ મેં તો કહ્યું કે ગુરુદેવના કામમાં કોઈ દી પૈસાનો તો પ્રશ્ન રહેતો નથી. એ તો વરસાદ વરસે છે. આપણે અહીંયા 20 દિવસની જયારે 10 કે 20 દિવસની શિબિર 10 દિવસની શિબિર કરી છે, 8 દિવસની શિબિર, ત્યારે અમસ્તી ખાલી એટલી વાત થઈ કે આમાં કઈ ઘટશે તો કઈ આપણે પ્રશ્ન નથી, રાજકોટના સંઘને કઈ વાંધો નથી. પણ જ્યાં એ વાત કરી તો આમ વરસાદ વરસો, લખનાર ફાયકા હો, ગુરુદેવની અનુપસ્થિતિ છે જોજો. પણ ગુરુદેવની કૃપા દ્રષ્ટિ રાજકોટ છે, કૃપા દઈને ગયા છે, કૃપા લઈને નથી ગયા, કૃપા રાખીને અહીંયા કૃપા દ્રષ્ટિ. આમ જોઈએ આપણે કેટલો ઉત્સાહ, તત્વ ઉપરની જિજ્ઞાસા જગતના જીવોને કેટલી છે. તો આ તો એમનું ઓલું તો શિબિર હતું આપણું, અને આ તો એની સ્મૃતિ છે. તો એમાં તો કોઈ પૈસાનો પ્રશ્ન, કેટલાક ને તો એમ થાય છે કે હવે વાપરવાનું ઠેકાણું અમને નથી. એમ થતું હતું તો આ વાપરવાનું ઠેકાણું સેક્રેટરી આપ્યું. કેટલાક ને થતું હતું કે અમારે વાપરવા છે, પણ ક્યાં વાપરવા? પ્રાણભાઈ આ જરા કે મને કે કઈ જરા કેજો વાંચનમાં, એટલે પરિણામ પૂરા થાય. અને મારું કામ કેમ કે એને તો ચિંતા રહી ને, સેક્રેટરી ની ચિંતા રહી. હવા 2 લાખ નું ખર્ચ છે. એટલે સેક્રેટરી ની ચિંતા થતી કે અમારે દેવું છે બધાય ને, સંઘ ના સભ્યો ને, પણ દેવું છે માં તો આ એક દેવાનું સ્થાન 2.5 લાખ રૂપિયા એ બાઉટ નું ખર્ચ થશે. અને ફાળો કેટલી છે? રાજકોટ નું વાત વાતાવરણ અને વાત અને વાત્સલ્યતા, રાજકોટ નો પ્રેમ પરસ્પર નેણ હશે એકબીજાના મળે ત્યાં. નેણ હશે મુખ્ય કારણ તત્વ નો અભ્યાસ છે ભાઈ, કૃપા દ્રષ્ટિ. અલૌકિક વાત છે. ગુરુદેવના બે ચાતુર્માસ રામજીભાઈ કિમચંદભાઈ આ બધા મુખ્ય પહેલેથી વર્ષો થયા નારાયણભાઈ જસાણી વગેરે વગેરે ઘણા. આપણે તો હવે પાછળથી બધા દાખલ થયા. હું તો ફાઉન્ડર તો બધા એ છે નારાયણભાઈ રામજીભાઈ ખરી વાત. કારણ કે આ તો લગભગ મને લાગે છે કે 45 વર્ષ પહેલાની વાત છે, 50 વર્ષ. કેમ કે અહીંયા 91 માં તો વાત હતો ને,
99 માં 9 મહિના.
ઓહો એકલો હાથમાં
મોચી વોરા લુવાણા
લુવાર બ્રાહ્મણ નાગર પટેલ અહિયાં તો કોઈ ભેગા થઈ ગયા બધા. જેમ લોહ ચુંબક આગળ સોયો ખેંચાઈને આવે ને એમ પાત્ર જે બધા ખેંચાઈને ગુરુદેવ પાસે આત્માની વાત સમજવા માટે આવી ગયા. એ તો આત્માનો ધર્મ છે. આ વાણિયાનો ક્યાં ધર્મ છે? આ વાણિયાનો ધર્મ છે? વાણિયાનો ધર્મ નથી, આત્માનો ધર્મ છે. અને બધા ભગવાન આત્મા જ છે. ક્યાં એમાં નાત ને જાત ક્યાં છે? એ તો બધા દેહ ની સંજ્ઞાઓ રહેલી. જો ગાથા 272 વ્યવહાર નો નિષેધ પણ ધ્યાન રાખવું હો, નિશ્ચય ના અવલંબન પૂર્વક વ્યવહાર નો નિષેધ હોય છે, ગ્રહણ પૂર્વક ત્યાગ હોય છે, ધ્યાન રાખવાનું એ કાચો પારો. પણ જો પચી જાય તો કામ થઈ જાય ને પચાવવો પડશે. જો નિશ્ચય ની પ્રાપ્તિ કરવી હોય તો એને વ્યવહાર નો નિષેધ કરવો પડશે. પેલા નિશ્ચય ને વિકલ્પાત્મક માં લઈને વિકલ્પાત્મક નિષેધ કરવો પડશે, અને પછી સાક્ષાત નિશ્ચય ને એનું અવલંબન લઈ અનુભવ કરી અને વ્યવહાર નો નિષેધ થઈ જાય છે. ટીકા. આત્મા શ્રી જો ગુણ વાંચી ગાથાનો અર્થ 2000 વર્ષ પહેલાની ગાથાનો એ રીતે પૂર્વોક્ત રીતે ઉપરથી કહેવાય છે. ઘણું અત્યુષ્ણ આદિ ભાવો પરાતીત એવો વ્યવહાર નહીં. વ્યવહાર નહીં નું લખણ, લક્ષણ એટલે લખણ પરાતીત છે. વ્યવહાર નહીં નિશ્ચય નહીં વળે. જો વ્યવહાર નહીં નિશ્ચય નહીં વળે, સ્વાશ્રિત નિશ્ચય નહીં વળે. નિષેધ જાણ શરત મૂકી છે. વ્યવહાર નો નિષેધ કર એમ નહીં, વ્યવહાર નો નિષેધ નિશ્ચય નહીં વળે કર. એટલે આત્માની સન્મુખ થતા રાગ છૂટી જાય તેને નિશ્ચય નહીં વળે. વ્યવહાર નો નિષેધ કરવામાં કહેવામાં આવ્યો. તો ત્યારે વ્યવહાર નો નિષેધ થયો અને પછી સવિકલ્પ દશામાં આવ્યો ત્યારે નિશ્ચય ના જ્ઞાન પૂર્વક વ્યવહાર નું જ્ઞાન જાણેલો પ્રજ્ઞાન પછી થયો. નકર તો પેલા આદરેલો પ્રજ્ઞાન છે. પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમક અધ્યોષણ અર્થાત પોતાના ને પરના ઉપર નિશ્ચય નહીં વળે. નિશ્ચિત જ્ઞાન નિશ્ચય નહીં આશ્રિત મુનિઓ નિર્વાણ ને પામે છે. વ્યવહાર ને આશ્રિત મુનિઓ નિર્વાણ ને પામતા નથી, નિશ્ચય ને આશ્રિત પામે છે. ટીકા. આ મૂળ વાત છે, સિદ્ધાંતિક વાત છે. વ્યવહાર ભૂતાર્થી 11મી ગાથામાં કહ્યું વ્યવહાર સત્યાર્થ ને ભૂતાર્થ શા માટે છે કે વ્યવહાર ને બીજાના ભાવ ને બીજાનો કહે છે. 56 ગાથામાં આવ્યું ત્યારે ખરેખર રાગી જીવ છે કે કઈક બીજું છે કે રાગી જીવ? પછી ખ્યાલિકો લખ્યું ઇન્ટુકોમાં છે કે જ્ઞાનમય છે અને રાગમય. જો જ્ઞાનમય છે એટલી વાત ન કરી,
જ્ઞાનમય છે એ નિશ્ચય, અને રાગમય નથી એ નિશ્ચય.
ક્યારેક
ત્રણેય કાળ છે તો આમ, પણ જે આ રીતે અંદર માં પરિણમન કરે આત્મા નું અવલંબન લઈને તો એનું કામ થાય. આત્મા શ્રી આ સિદ્ધાંત ની વાત મગજમાં રાખવા જેવી છે. આત્માશ્રી અથવા સ્વાશ્રી નિશ્ચય નહીં છે. મહાસૂત્ર આ સૂત્ર છે બધા. આત્માશ્રી નિશ્ચય નહીં છે. આત્માનું અવલંબન લેતા જે પરિણામ થાય તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. પરાશ્રિત પરનાશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે એટલે આગળ ઉપરની ગાથાઓમાં બધું કહેવાય ગયું. હવે સમયકાળમાં આવશે ધીમે ધીમે આ ચંદુભાઈ લેશે ત્યારે આખો અધિકાર. અત્યારે તો અજીવ અધિકાર ચાલે છે ના, ક્રમમાં ક્રમમાં અજીવ અધિકાર આવ્યો રાત્રે તો બરાબર. પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાત પોતાના ને પરના એકપણા ની માન્યતા પૂર્વક પરિણમન અધ્યવસાન એટલે રાગ અને આત્મા ભીલોવા.
દસ લક્ષણ પર્વ માં છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મ નો છે. આત્મ સ્વભાવ ની બધા જ્ઞાન પૂર્વક શુભાશુભ ઈચ્છાઓ ને રોકીને આત્મા માં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ છે, સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે એટલે તે સદુપયોગની દશા ના આવે ત્યારે સમ્યક સદા જ્ઞાન પૂર્વક અશુભ રાગને છોડીને છકાય જીવોની રક્ષાનો શુભ રાગ હોય છે તેને વ્યવહાર સંયમ કહેવાય છે. શ્રી આચાર્ય દેવ સંયમ ધર્મનું વર્ણન કરે છે. સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાન પૂર્વક વિતરાગ ભાવ રૂપ અકશાયી કરુણા પ્રકૃતિ છે એમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનું વિકલ્પ જ થતો નથી. તેથી તેમનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે એમ કહેવાય છે. રાગ ભાવ તે હિંસા છે કેમ કે તેમાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણ ગણાય છે. તેથી તેમાં સ્વજીવની દયા નથી. વિકરાગ ભાવ તે જ સાચી દયા છે કેમ કે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસાનો ભાવ નથી. એવી વિકરાગી દયાથી જેનું ચિત્ત ભીંજાયેલું છે તે મુનિવરોને ઉત્તમ સંયમ ધર્મ છે. અને સંપૂર્ણ વિકરાગ ભાવ ન હોય ને રાગની વૃત્તિ ઉઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવાનો શુભ ભાવ હોય છે તેને પણ સંયમ ધર્મ કહેવાય છે. પરમાર્થે તો વિતરાગ ભાવ તે જ ધર્મ છે. રાગ તે ધર્મ નથી. ઇન્દ્રિયોના વિષયોને કે જીવ ઇન્સાનો તો વિકલ્પ મુનિને હોય જ નહીં, પરંતુ જોઈને ચાલવું સાડા ત્રણ હાથ જોઈને મુનિવરો ચાલે છે કે જેમાં કોઈ ત્રસ્તની આદિની હિંસા ન થાય. તો આ મુનિઓને ધર્મ પાળવાનો સંયમ હશે કે ગ્રહસ્થિને પણ નીચે જોઈને ચાલવું કે જેથી કરીને કોઈ જીવ કચરાય નહીં પગે એવું એને પણ હોય છે. ગ્રહસ્થિને પણ એ પ્રકારે હોય છે. પરમાર્થે તો વિતરાગ ભાવ તે છે ધર્મ છે. રાગ તે ધર્મ નથી. ઇન્દ્રિયોના વિષયોનો કે જીવ ઇન્સાનો તો વિકલ્પ મુનિને હોય જ નહીં, પરંતુ જોઈને ચાલવું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે તેને પણ તોડીને સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન વર્તે છે, એટલે અંશે વિકલ્પ નો અભાવ કર્યો, એટલે અંશે વિતરાગી સંયમ ધર્મ છે. શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરમાં કહે છે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જેના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ કરતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. આમાં તેઓ શ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વિતરાગ ભાવે સ્વરૂપમાં ન ઠરી શકાય ત્યાં સુધી સ્વરૂપના લક્ષ્ય અને જીનાદના અનુસાર સંયમના હેતુએ યોગનું પ્રવર્તન હો. અહીં જીનાદના તરફનું લક્ષ્ય છે તે પણ શુભ ભાવ છે, તેની ભાવના નથી, પણ પર તરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે કરતો જાય અને ક્રમે ક્રમે તેનો અભાવ થઈને સંપૂર્ણ વિતરાગ ભાવને આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરીને કેવળ જ્ઞાન થાય તેવી ભાવના છે. એવા વિતરાગ ભાવની પહેલા ઓળખાણ કરવી જોઈએ. વિતરાગ ભાવ તે ઉત્તમ સંયમ ધર્મ છે. એમ આજનો સંયમ ધર્મનો છઠ્ઠો દિવસ થયો. પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન અને છકાય જીવની હિંસાનો ત્યાગ અને પછી અહિંસાના વિકલ્પનો પણ અભાવ અને સદુપયોગ દશા પ્રગટ થાય એને ખરેખર ઉત્તમ સંયમ ધર્મ કહેવામાં આવે છે. મુનિરાજને હોય છે, ગ્રહસ્થ જ્ઞાની હોય એને પણ જગન્યપણે હોય છે, અને જે સાધક થવાનો જે કામી હોય એને પણ આ પ્રકારના છકાય જીવની હિંસા ન થાય એની સાવધાની એને પણ હોય છે. અને પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મન દ્વારા જે ઉપયોગ પાપમાં પ્રવૃત્તિ થતો હોય એને પણ પાછો વાળીને વારંવાર આત્માનો વિચાર કરે તો એને પણ તથા પ્રકારના અશુભ ભાવ અટકી અને આત્માના લક્ષ્યપૂર્વક શુભ ભાવ એને પણ આવે છે, પ્રત્યક્ષ લક્ષ તો અનુભવ થતા થાય છે. એવી સ્થિતિ પણ સાધક થવાવાળા જીવની પણ અમુક પ્રકારની યોગ્યતા ને પાત્રતા કશાયની બધતા મધ્યસ્થનું સરળતા જીવન જિજ્ઞાસા આત્માની રુચિ એવા એવા અનેક પ્રકારના ગુણો પણ એ સાધક થવાવાળો હોય થવાનો કામી હોય એને પણ અમુક પ્રકારના પરિણામમાં પાત્રતા ગુણ સરળતા એવા વગેરેથી નથી. હવે સમ્યક દર્શન પ્રગટ થવા માટે સમયસાર શાસ્ત્રમાં વેદ જ્ઞાનનો મહામંત્ર બતાવતા આત્માને પણ એ જુદા તો છે પણ એ જુદા પાડવાનું સાધન શું છે એવો શિષ્યનો એક પ્રશ્ન છે. એ મોક્ષધિકારમાં 294 ગાથામાં આચાર્ય ભગવાન શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે ભાઈ, આત્માને રાગ તેને અમે જુદા પાડીને એકલા શુદ્ધાત્માનો અનુભવ કરી રહ્યા છીએ. અમારી સંવર નિદ્રાની અનુભવની દશામાં રાગ મિશ્રિત અનુભવ નથી, રાગથી રહિત સંવરની દશા હોય છે. સંવરની દશા એ આશ્રવના નિરોધપૂર્વક થાય છે. તો કહે છે કે એ જુદા પડી શકે છે એમ અમે જાણીએ છીએ, એટલે કે અમે જુદા પાડીને આત્માનો અનુભવ કર્યો છે. જેમ હંસ છે દૂધમાં ચાંચ નાખતા દૂધ અને પાણી બે જુદા પાડીને એકલા દૂધને કોકણું કરીને એકલા દૂધનો સ્વાદ લે છે અને પાણીનો સ્વાદ હંસ લેતો નથી, એમ ભેદ જ્ઞાનીઓ પણ રાગાદી પરિણામનું સ્વામીપણું છોડી અને એની કરતા બુદ્ધિ છોડી અને એકાંતે એને જ્ઞેય બનાવવાનું પણ છોડી અને ત્રિકાળ જ્ઞાન અને પરમાત્માને જ્ઞાનનું જ્ઞેય બનાવતા ઉપાધિ પણ અનુભવે છે, એવી એક અપૂર્વ સ્થિતિ સાધકની હોય છે. અને પછી સવિકલ્પ દશામાં પાંચમા વ્રતના પરિણામ આવે છે તેને આત્મા ઉપાદેય પણે જાણતા એ પાંચમા વ્રતના પરિણામને હે પણે તે તે કાળે જાણે છે અને જેટલી વિતરાગ દશા પ્રગટ થઈ તેને પણ તે અવસ્થે પણ જાણે છે. દ્રવ્યને જાણતા પરિણામને જાણવું તેનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. દ્રવ્ય સ્વભાવ જ્ઞાનાનું પરમાત્માને જાણવાનું ભૂલીને એકલા રાગાદીને જાણવા ઉભો રહીએ તો તેમાં તેની એકત્વ બુદ્ધિ થયા વિના રહેતી નથી. કેમ કે જ્ઞાયકમાં એકત્વ બુદ્ધિ થાપી નથી એટલે જ્યાં એ જાણવા જાય જ્ઞાયને ત્યાં એકત્વ બુદ્ધિ થયા વિના રહેતી જ નથી એવો એક ત્રિકાળ બાધિત નિયમ છે. તો એનું આત્માને બંધનું જુદા પાડવાનું સાધન પ્રજ્ઞા છે. ભગવતી પ્રજ્ઞા એટલે રાગ અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા છે. એની રુચિ પૂર્વક શ્રદ્ધા પૂર્વક એક નવો અતિન્દ્રિય જ્ઞાનનો ભાવ ઉત્પન્ન થાય કે જેના દ્વારા ભગવાન આત્માને રાગ વે જુદા છે એમ સાધક થતા એને પ્રત્યક્ષ અનુભવ થાય છે તેને સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવે છે. ને વધારે સ્થિરતા થાય તેને ચારિત્ર કહેવામાં આવે છે. તો એ જુદા પાડવા માટે આત્માનું લક્ષણ ચૈતન્ય કહ્યું. એ ચૈતન્ય ગુણોમાં વ્યાપે છે અને એના પરિણામમાં વ્યાપે છે. જે પરિણામમાં જેટલા પરિણામમાં ચેતન વ્યાપે તેટલા પરિણામ આત્માના છે. જે પરિણામમાં ચેતન વ્યાપે નહીં એ પરિણામ આત્માના ખરેખર નથી. રાગમાં એ ચૈતન્યનો જાગૃતિનો અંશ નથી. રાગ રાગને પણ જાણતો નથી ને રાગ જાણનારને પણ જાણતો નથી. માટે રાગને જળ અને અચેતન કહેવામાં આવે છે. એમાં ચૈતન્ય વ્યાપતું નથી. ભાઈ વ્યવહાર નયનું કથન અલગ છે, નિશ્ચય નયનું કથન જુદું છે. વ્યવહાર નહીં રાગને ચિદ્વિકાર ચૈતન્યના પરિણામ પણ કયા સર્વજ્ઞ ભગવાને, અને એ જ સર્વજ્ઞ પરમાત્માએ રાગને પુત્તલના પરિણામ કયા એનાર એક જ છે. નહીં વિવિક્ષાનો મોટો તફાવત અને ફેર છે. કઈ નહીં વિવિક્ષાથી આપણી આત્માની ઉપલબ્ધિ થાય અને કેવળ વ્યવહાર નહીંના વિષયોને જાણતા નિશ્ચય નહીંના વિષયને છોડી એકલા વ્યવહાર નહીંના વિષયનું જાણવું એ તો અનાદિકાળથી જીવે કર્યું. મારા ને તમારા આત્માએ પણ એક સમય માત્ર રાગથી ભીન પડીને જે નિશ્ચય નહીંના આશરે મુનિવરો નિર્વાણને પામે છે એવી નિશ્ચય નહીનો વિષય શુદ્ધ આત્મા અવલંબન લઈને જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગતિ ન કરે ત્યાં સુધી એ બધું એ બધા થોથાઓ છે એમાં કઈ આત્મહિત થતું નથી. માટે ચૈતન્યનું લક્ષણ કયું ગુણ અને પર્યાયમાં વ્યાપે છે એમ લક્ષણથી ઓળખવું એ જ એક લક્ષણ થી લક્ષ્ય છે. અર્થાત ચૈતન્ય લક્ષણ થી જ આત્મા ઓળખાય છે. રાગ આત્માનું લક્ષણ નથી. તેથી રાગ લક્ષણ બની જાય ને આત્મા લક્ષ્ય થઈ જાય એમ નહીં બને. એ બધા વ્યવહારના કથન અનુમાન માટે હોય છે. એ પણ એક વેદ જ્ઞાનનો ફૂળ પ્રકાર છે ખરો. જેની દશામાં રાગ દ્વેષને સુખ દુઃખ વેદા એને આત્મા કહેવામાં આવે છે. પણ એના કરતા અહીંયા તો ઊંચા પ્રકારની થોડી અધ્યાત્મની વાત કરે છે. કેમ કે રાગાદીને સુખ ક્ષણ એ અનાદિ અનંત જીવમાં વ્યાપક છે નહીં. માટે તેને ખરેખર લક્ષણ કહેતા નથી ને જ્ઞાન તો અનાદિ અનંત આત્મા રહેલું છે. માટે જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષ્ય થઈ જાય છે. લક્ષણ લક્ષની જાતનું હોય. લક્ષણ છે કે લક્ષની જાતનું એટલે સૂર્ય છે તે લક્ષ છે અને પ્રકાશ છે તે સૂર્યનું લક્ષણ છે. સૂર્યની જાતના જે પરિણામ હોય તે સૂર્યને પ્રસિદ્ધ કરે છે, માટે તેને લક્ષણ કહેવામાં આવે છે. એ મારું સાધારણ લક્ષણ ચૈતન્ય છે. જાણવું ને દેખવું એનો સ્વભાવ છે. રાગ ને દ્વેષ એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ ન હોવાને કારણે તે તેનું લક્ષણ નથી. એ તો બંધનું લક્ષણ છે. રાગ છે એ જીવનું લક્ષણ નથી, પણ બંધનું લક્ષણ કહે છે. હમણાં અત્યારે કહે છે, અરે એક વખત લક્ષ અને લક્ષણ ના ભેદરૂપ વ્યવહારમાં તો આવે તો લક્ષણા ભાત નો તો અભાવ થાય. એક વખત લક્ષ અને લક્ષણ, આત્મા લક્ષ એટલે અનુભવ નો વિષય છે, શ્રદ્ધા જ્ઞાન નો વિષય નાયક ભગવાન આત્મા છે અને એનું લક્ષણ ચૈતન્ય છે. એ ચૈતન્ય એના જેટલા ગુણ પર્યાયમાં વ્યાપે તેને લક્ષણ કહેવામાં આવે છે. જે ચૈતન્ય દેહમાં વ્યાપે નહીં, આઠ કર્મમાં વ્યાપે નહીં, રાગમાં વ્યાપે નહીં, તો તે જીવના પરિણામ નથી. વાત સૂક્ષ્મ છે. અનાદિ કાળથી જીવ માની બેઠો છે એ રાગ દ્વેષ સુખ દુઃખ ના એ પરિણામ એ મારા છે, પણ મારું તો જ્ઞાન છે. એવા વિચાર કોટીમાં પણ જીવ આવે ની નિર્ણય કરે ની તો એ અનુભવ ક્યારે થાય? રાગ દ્વેષ મોહ સુખ દુઃખ ના પરિણામે જીવના નથી, કેમ કે જીવનું લક્ષણ જે ચૈતન્ય એમાં વ્યાપતું ફેલાતું પસરતું નથી. એ લક્ષણ રાગ લક્ષણ તો બંધનું લક્ષણ છે, એ જીવનું લક્ષણ નથી. પણ રાગ દ્વેષ મોહ સુખ દુઃખ ના પરિણામ જીવના કયા છે ને? હા ભાઈ, કયા છે બાપુ? પણ કઈ નયનું કથન અને એમ કહેવાની પાછળ શું પ્રયોજન સિદ્ધ કરવું છે? નવ તત્વમાં કયા તત્વના પ્રયોજનની સિદ્ધિ અર્થે રાગાદીને જીવના પરિણામ કયા? કે ભાઈ, આશ્રમને પર તત્વ સિદ્ધ કરવા માટે રાગાદીને જીવના પરિણામ કયા? એક, અને કઈ નયનું કથન? કે અશુદ્ધ નિશ્ચયનું કથન, અર્થાત પર્યાર્થીનું કથન, વ્યવહાર નહીના કથનથી સર્વજ્ઞ ભગવાને વ્યવહાર કર્યો છે કે રાગાદી પરિણામ જીવના છે એમ વ્યવહાર નહીં દર્શાવ્યો છે પ્રભુએ. પણ નિશ્ચય નહીં જોવામાં આવે તો એ કોઈ પણ પરિણામ આત્માના નથી. એક પ્રતિપક્ષ નિશ્ચય નહીં, શુદ્ધ નહીં સુધીનો એને સવિકલ દશામાં પણ વિચાર ઉભે નહીં તો એને નિર્વિકલ જ્ઞાન આવે ક્યારે? આ જગતની સામે જોઈને આ નિર્ણય થઈ શકતો નથી. જગત આ મારી વાત માને તો મારી વાત સાચી એવી અપેક્ષા, સ્વતંત્રપણે વિચાર કરનારો જેની માથે ગુરુ બેઠા હોય, ગુરુ ગમે સમજી નિર્ણય કરતો હોય એને જગતની પડી ન હોય, જગતની સાક્ષીનું એને એમાં કામ નથી. ભાઈ, ઉપાદાન તરીકે તારો આત્મા અને નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુ, એકલું તો એને બસ છે, એટલું તો એને આત્મની પ્રાપ્તિ થવા માટે એટલું બસ છે. એ છે કે ભાઈ, લોકની લાજે આ બાયુ ઘૂમતા મેં બહુ તાડ્યા, આ રાગ જીવના પરિણામ નથી તો એ નિશ્યાવાસી થઈ ગયો. ભાઈ, પણ તારે તું શું વિચારીને માની રહ્યો છો એની તારે કહેવાની જરૂર શું છે?
તને આત્માની સાક્ષી ને ગુરુની સાક્ષી મળે છે કે નહીં? તને સર્વજ્ઞ ભગવાન ની સાક્ષી અને કુંકુદાચાર્ય ભગવાન ની સાક્ષી તારા અભિપ્રાય ની સાથે મળતી હોય તો જગત ની દરકાર કરિશ્મા, નહીતર એ પામવું મુશ્કેલ તત્વ છે. એમ કે અજ્ઞાની પ્રાણીને આત્મા નો અનુભવ નથી અને એની અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ છે. હવે એને તું આ વાત કર કે આ ચૈતન્ય વ્યાપે જેટલા દ્રવ્ય ગુણ પર્યાયમાં એટલો આત્મા, અને જે પરિણામમાં ચૈતન્ય વ્યાપે નહીં તે અનાત્મા છે, એમ અહીંયા કેવું છે ભાઈ? આ સિદ્ધાંત ની વાત છે હો. અરે સિદ્ધાંત કલેજામાં કાળજામાં જ્ઞાનમાં ઊંડાણમાં ઉઠી ગયો, જેમ લોકો જ્ઞાનમાં ખોડાઈ જાય છે, કેવળીના જ્ઞાનમાં પેટી જાય છે, અંદરમાં આવે છે ને, ઉતરાઈ જાય છે. આ હા હા, એમ જો તને એક વખત સિદ્ધાંત આ લક્ષણ નો બતાવ્યો કે જ્યાં ચૈતન્ય લક્ષણ જેટલા ભાગમાં વ્યાપે, જેટલા ભાગમાં ફેલાય, એને અમે આત્માનું લક્ષણ કહીએ છીએ, એને અમે દ્રવ્ય ગુણ અને પર્યાય કહીએ છીએ. જેટલા ભાગમાં ચૈતન્ય વ્યાપે, સાકરના જેટલા ભાગમાં ગળપ વ્યાપે, ખાંડ ખાંડ પતાસા બનાવે છે ને આ પ્રભાવનામાં કંદોઈ, તો ખાંડ છે ને એ પદાર્થ છે, તો એમાં જેટલા ભાગમાં ગળપણ વ્યાપે છે તેટલો સાકરનો ખાંડનો ભાગ છે, પણ જેટલા ભાગમાં મેલ છે એ મેલમાં સાકરના ગળપણ લક્ષણનો અભાવ હોવાથી એમાં વ્યાપ્તિ નહીં હોવાથી, વ્યાપતું નહીં હોવાથી એ મેલ છે તે સાકરને બતાવતું નથી, પણ એ મેલ તો માટીને પ્રસિદ્ધ કરે છે. એ લક્ષણ બીજી ચીજ નું છે, મ્રાગ છે એ પૂતગલ નું લક્ષણ છે. હાય હાય, અર અર, શું થશે અમારું, તારું કલ્યાણ થઈ જશે. જ્ઞાનીઓ કહે છે, જ્ઞાનીઓ કહે છે, એમ એક વખત અંદર માંથી હાથો પાડ, વિચારીને હા પાડ, વિચાર્યા વિના હા પાડવાનું અમે કહેતા નથી, પણ કોઈ નિશ્ચયાભાષી કહેશે તો કે તારે સર્ટિફિકેટ બીજાની પાસે લેવું છે, તને ધર્મ જ નહીં થાય, તારે બીજાની પાસેથી સર્ટિફિકેટ લેવાની ભાવના છે ને તો ધર્મ નહીં થાય, એ તો આશય ફરી ગયો, એ ફરી ગયું તારું. ગુરુદેવ નો આધાર છે, આચાર્ય ભગવાન નો આધાર છે. આ હા હા ભાઈ, આધાર જેટલા જોતા હોય એટલા છે. અત્યારે તો કાળ બહુ સારો છે, ઠેક ઠેકાણે આ વાત કરે છે. હજી તો આ રાગની વાત ચાલે છે, એના કરતા તો બીજી જૂની ઘણી વાત તો ઘણી આગળની છે. શું થાય પણ, એ તો ઉલ્લેખ હમણાં જયારે અજીબ અધિકાર ચાલે છે, ચંદુભાઈ નું ગોલન છે, એ બહાર આવ્યું, ખ્યાલ આવ્યો મને, વાહ બહુ સરસ. અરે આચાર્ય ભગવાન ના અભિપ્રાય ની હારે હારે તું હાલો જા. અરે વર્ણાજી થી માનીને ગુણસ્થાન પર્યંત તમામ પ્રકારના ભાવો, એ બધા પૂતગલ ના પરિણામ છે, પૂતગલ ભય છે, તેથી તે પૂતગલ છે. આ હજી તો આ રાગ ની વાત ચાલે છે, એ શુદ્ધ પર્યાય ની વાત તો આમાં શું થાય પણ. પંચાધ્યાય કહે છે કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ, એને પદાર્થના પ્રતિભાસનમાં તફાવત છે. એક સામાન્યને લક્ષમાં લે છે તે સમ્યક દ્રષ્ટિ છે, અને બીજો વિશેષને લક્ષમાં લઈએ છે એનો સ્વાદ આવે છે મિથ્યા દ્રષ્ટિ. એ છે કે નવ તત્વ સમ્યક દર્શનનો બેને વિષય સરખો છે ને, કે એક નવ તત્વને એકાંત પકડે છે વિશેષને, અને બીજો એના વિશેષોમાં નવ તત્વના વિશેષોમાં રહેલું અનુપમ તત્વ સામાન્યને દ્રષ્ટિમાં લે છે, સમ્યક દ્રષ્ટિ છે.
બસ સામાન્ય ને વિશેષ ની રમત છે. સામાન્ય ને વિશેષ ની બહાર તો ક્યાંય જવા જેવું નથી, પ્રમાણ ની બહાર તો જવા જેવું નથી, અને પ્રમાણ માં પણ અટકવા જેવું નથી, અને નિશ્ચય વિના પક્ષ માં પણ અટકવા જેવું નથી. વાત તો દેવસીભાઈ ઘણી વાત બહાર આવી ગઈ છે. જેઓના ભાગ્ય આપણા કોઈ ભાગ્યને જોગે આ બધી વાતો બહાર તો આવી ગઈ છે, પણ અત્યંત એને કરવું નહીં. ભાઈ ગુરુદેવ તો કહેતા હતા બે ત્રણ ચાર પાંચ કલાક તો અધ્યયન કરવું જોઈએ. અધ્યયન કરવું છે શા માટે? એમાં વિચાર આત્માનો જાગે, નિર્ણય થાય. નિર્ણય શા માટે કરવો છે? અનુભવ માટે. એ વાત કરે છે કે સાંભળ એક વખત અને ચૈતન્ય ના લક્ષણ ની વાત તો સાંભળ, કે તે એક લક્ષણ થી લક્ષ છે. વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્ય નું અવિનાભાવ પણ હોવાથી તેન માત્ર જાતમાં છે. જેટલો ચૈતન્ય દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે તેટલો આત્મા, અને જેવું ચૈતન્ય જે પરિણામમાં વ્યાપતું નથી તે અનાત્મા છે. આ દયા દાન કરુણા કોમળતાનો રાગ, આ દેશના હૃદય સાંભળવાનો રાગ, પાપના રાગની વાતો દૂર રહો. કમાવું ખાવું પીવું રળવું કુટુંબ પ્રત્યેનું લક્ષ જવું ને પાપનો રાગ, એમાં તો ચૈતન્ય વ્યાપતું ફેલાતું પસરતું નથી. પણ શુભ ભાવનો રાગ ઉત્પન્ન થાય છે એમાં પણ ચૈતન્ય વ્યાપક નથી. એ જ્ઞાન માં જણાય પણ જ્ઞાન માં આવે નહીં. એ જળ અચેતન જ્ઞેયત્વ ચેત્ય હોવાથી ચેતક માં જ્ઞાન ની સ્વચ્છતા માં જણાય ખરો રાગ, જળ ભાવ ચેત્ય. પણ એ આત્મા માં જ્ઞાન માં અરે દ્રવ્ય માં ના આવે, ગુણ માં ના આવે, અને એના ઉપયોગમાં રાગ આવતો નથી. રાગ માત્ર ઉપયોગમાં જણાય છે પણ ઉપયોગમાં રાગ નથી. ઉપયોગથી આત્મા જે અન્ય છે એ જો રાગાદી જળ રાગાદી થી જો આત્મા અનન્ય હોય તો આત્મા જળ થઈ જાય. તને ભ્રાંતિ થઈ છે રાગ થી અનન્યપણાની, પણ એ ભ્રાંતિ એ તારા દુઃખદાયક પરિણામ સંસારનું કારણ છે. ભ્રાંતિ ટાળવાનો આ કાળ છે. ભ્રાંતિ ઉત્પન્ન કરવાનો કાળ નથી. ભ્રાંતિ પોષાય, ભ્રાંતિ પોષાય જાય, મિથ્યા તો પોષાય જાય, તે તો રહેજે. હા, શું કહે છે? વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી પોતાના ગુણો અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સુખ પ્રભુત્વ વિભુત્વ અનંત 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 શક્તિઓ છે આત્મામાં બેહદ, જે ત્રિકાળી શક્તિઓ ગુણો એક એક ગુણ પરિપૂર્ણ સામર્થ્ય ભરેલું છે, એને સહવર્તી સાથે રહેલા ગુણો કહેવાય. એક સાથે બધા અને ક્રમવર્તી એક પછી એક પર્યાય પ્રગટ થાય છે. એવા અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું, જ્યાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં આત્માને, જ્યાં ત્યાં આત્મા ત્યાં ત્યાં ચૈતન્ય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્માને, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, અને જ્યાં જ્ઞાન નહીં ત્યાં આત્મા નહીં, જ્યાં ચૈતન્ય નહીં ત્યાં આત્મા નથી. આત્મા હોવાની તને ભ્રાંતિ છે અતિ નિકટ દેખીને, પણ એ આત્મા નથી. ભાઈ વ્યવહાર નહીં પણ એને આત્મા તરીકે સંબોધે. ખુલાસો વ્યવહાર નહી બીજાના ભાવ ને બીજાનો કહે છે. નિશ્ચય નહી એક દ્રવ્ય સ્વભાવ ને આશરે, એક દ્રવ્ય ના સ્વભાવ ભાવ ને અવલંબીને પ્રવર્તો હોવાથી બીજાના ભાવ ને બીજાનો જરા પણ કહેતો નથી, પણ નિષેધ કરે છે. સૌવર્તીને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે કેટલાકને એમ લાગે કે આ બહુ ધીમી ગતિએ ચાલે છે. ભાઈ આ તો કોઈ અપૂર્વ ચીજ છે, આને તો ખૂબ ઘોળે 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 ઘોળીને અંદરમાં જેમ કોઈ કેરીને ઘોળે તો રસ નીકળે, એમ ચૈતન્ય સ્વભાવને ગોલન કરતા એને અતિન્દ્રિય આનંદનો રસ અંદરમાં આવે ચડે છે. એ છે કે સર્વત્યને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું પોતાના ગુણો અને પોતાના પરિણામ એની સાથે ચૈતન્યનું અવિનાભાવ ગણું. જ્યાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં આત્મા, ને જ્યાં ત્યાં આત્મા ત્યાં ત્યાં ચૈતન્ય. હોવાથી ચિન્ન માત્ર જ આત્મા છે. કેટલો આત્મા? ચિન્ન માત્ર જેટલો આત્મા. આ આત્માની વાત કરે છે, આત્માના લક્ષણની. એમ નિશ્ચય કરવું રૂપી છે, આદેશ આપે છે. અનુભવ પહેલા આમ નિશ્ચય કરવો, અનુભવ પહેલા આમ નિશ્ચય થઈ શકે છે. નિશ્ચય કરવો લખી છે ને, આટલું આત્માના સ્વલક્ષણ વિશે. કેમ કે લક્ષ્ય લક્ષણ નો જ્યાં ભેદ પાય ત્યાં તેને વ્યવહાર કહેવામાં આવે છે, ને એના દ્વારા વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ વ્યવહારનું અવલંબન લેવા યોગ્ય વ્યવહાર નથી. કયો વ્યવહાર? આ લક્ષ્ય અને લક્ષણના ભેદનો વ્યવહાર પણ અવલંબનભૂત નથી. તો પૂદગલને જાહેર કરે એવું જે લક્ષણ રાગ, રાગ પૂદગલને પ્રસિદ્ધ કરે છે. રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, કેમ કે એની જાતનું લક્ષણ નથી, અણમળતો ભાવ છે, એમાં ચૈતન્ય વ્યાપક નથી. વ્યવહાર નહીં ના કથન અનેક પ્રકારના આવે, થાય શું પણ, પણ જ્યારે જે વિષય ચાલતો હોય ત્યારે તે વિષયને સારી રીતે સમજવા માટે જે નહીંથી સમજાવતા હોય એ નહીંથી વધારે અત્યારે સમજવું જોઈએ. ચિન્ન માત્ર જ આત્મા નિશ્ચય કરો, આટલું આત્માના સ્વલક્ષણ વિશે. હવે બંધના લક્ષણ વિશે કહે છે. બે ના લક્ષણ જુદા જુદા છે. ખાંડમાં મેલનું લક્ષણ જુદું અને ખાંડનું લક્ષણ ગળપણે જુદું છે. ગળપણ ખાંડને પ્રસિદ્ધ કરે છે, મેલ ખાંડને સાકરને પ્રસિદ્ધ કરતું નથી. રાત્રે આવે છે સંયોગ સંબંધ છે, ક્રોધ નો જ્ઞાન નો તાદાત્મ્ય સંબંધ. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે. પેલા લક્ષણ થી તો તું ખ્યાલમાં લે કે આ વ્યવહાર રત્ન ત્રયના જે પરિણામ છે એમાં ચૈતન્ય વ્યાપક નથી. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે. બંધનું સ્વલક્ષણ એટલે બંધનું પોતાનું લક્ષણ, જે બંધ ભાવબંધ છે, પર્યાયમાં ભાવબંધ થાય છે એનું શું લક્ષણ છે? બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી, આત્માના દ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. ભગવાન આત્માનું જે દ્રવ્ય જેમાં ચેતન વ્યાપે છે દ્રવ્યગુણ પર્યાયમાં, એનાથી આનું લક્ષણ અસાધારણ જુદું છે, એવા રાગાદિક છે. બંધનું લક્ષણ રાગ છે, અને એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણ ધરતા નથી, પ્રતિભાસતા નથી, જણાતા નથી. અમે આત્માને ને રાગને આધાર આદિ સંબંધ હોય એમ જાણવામાં આવતું નથી, ને જેને જાણવામાં આવે છે તે અજ્ઞાની છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા, ધારણ કરતા, પ્રતિભાસતા નથી. એટલે આત્મામાં જ્ઞાન પણ હોય ને આત્મામાં રાગ પણ હોય એમ એ સાધારણપણું ધરતા નથી. એટલે જ્ઞાનને પણ આત્મા ધારી રાખે ને રાગને પણ આત્મા ધારી રાખે એમ છે નહીં. આત્માને આધારે રાગ નથી ને રાગને આધારે ચૈતન્ય મૂર્તિ આત્મા નથી. બેનો આધાર આધેય સંબંધનો અભાવ છે, તેથી કર્તા કર્મ સંબંધનો અભાવ છે.
માત્ર ચૈત્ય ચેતન લક્ષણ છે, તેથી જ્ઞેય જ્ઞાયક સંબંધ નો વ્યવહાર છે એમ આગળ કહેશે. પ્રતિભાવતા નથી, જણાતા નથી. એક આત્મામાં જ્ઞાન પણ થાય ને આત્મામાં રાગ પણ થાય એમ અમને જાણવામાં આવતું નથી, એમ પ્રતિભાવતું નથી, એમ જણાતું નથી. કેમ કે જણાતું નથી? કેમ? કેમ છે નહીં? કેમ નથી પ્રતિભાવતું? કે એમ છે નહીં, અજ્ઞાન થી ભાષે છે, એ તો એનું અજ્ઞાન છે. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી એક વખત જોતો કરો, પર્યાય દ્રષ્ટિથી જે ભાષે છે ને એ યથાર્થ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી ભાવ ભાષણ થાય તેની યથાર્થ કહેવામાં આવે. પણ રાગ પર્યાયમાં થાય એટલું તો સિદ્ધ કરો ને. પણ આ તો મોક્ષ અધિકાર છે, તે નથી પુણ્ય પાપ આશ્રવ બંધ અધિકાર નથી. વાંચી ગયો તો આવી ગયું, એમાં તો સીધી કરી. આ રાગની સિદ્ધિ કરવા જાય છે ત્યાં આત્માની અસિદ્ધિ થઈ જાય છે, એને ખ્યાલમાં આવતું નથી. રાગને આત્મા પણ જ્યાં સિદ્ધ કરવા જાય છે ત્યાં શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, નિરોધ થઈ જાય. પણ રાગને આત્મા પણ જાહેર નહીં કરો તો સ્વતંત્ર થઈ જશે જગતના જીવો. તારે જગતના જીવોને મોક્ષમાં પહોંચાડવા છે કે તારો મોક્ષ કરવો છે? તારે કરવું છે શું? બપોરે 12 વાગે જમવા બેસે ત્યારે ઉભા રહ્યો, મારે આ થાળી દીધી, પણ આખા ગામમાં તો માર્યા બધા જેમા કે નહીં, પછી હું જમીશ. ત્યાં કોઈ કેતો નથી, અરે ભાઈ તું તારું કરી લે, બાકી ચિંતા માં તારું કઈ વળે એમ. અરે પ્રમાણ જ્ઞાન ની બહાર જવાની મનાઈ ફરમાવે આચાર્ય, કે તારો દ્રવ્ય ગુણ ને પર્યાય એટલા ભાગ નો વિચાર કર ને એમાં ભેદ જ્ઞાન કર. ભેદ જ્ઞાન પણ એમાં ને એમાં એ રાગાદી આત્મદેવ સાથે સાધારણ પણ એટલે એક, એનો જ્ઞાન પણ આત્માને આધારે જ્ઞાન પણ હોય ને આત્માને આધારે રાગ પણ હોય, એમ એક દ્રવ્ય ને આધારે જળ પણ હોય ને ચેતન હોય એમ છે નહીં. આધાર આદિ સંબંધ નો અભાવ છે. સાધારણ ધરતા પ્રતિભાસતા નથી. આ પ્રતિભા શબ્દ તો મીઠો મધુરો સાકર જેવો બધે ઠેકાણે શબ્દ બહુ આવે, પ્રતિભાસતા નથી. હું કરતા છું ક્રોધાદી નો એમ પ્રતિભાસે છે એમ કે છે. હા, જેવો ભાસ એવો પ્રતિભાસ, બિંબ એવું પ્રતિબિંબ એમ પ્રતિભાસતું નથી. કે રાગ આત્માને આધારે હોય એ સાધારણ છે, બે ને એક આધાર છે એમ પ્રતિભાસતું નથી. કારણ કે તેઓ હવે કારણ આપે છે, કારણ કે તેઓ કોઈ પણ વાત કરીને એની પાછળ લોજિક આપે છે. કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો ચૈતન્ય ચમત્કાર થી ભિન્નપણે પ્રતિભાસે છે. એટલી વાત ન્યાય ને લોજિક થી મૂકે છે. શું એનો અનુભવ અને શું એ અનુભવ ની વાત શબ્દ દ્વારા શાસ્ત્ર માં લખીને બીજા જીવોને કામ થાય એ તો કોઈ અપૂરો ન ભૂતો ન ભવિષ્ય થી ટીકા ગુરુદેવ ફરમાવતા હતા. અમરચંદ્ર આચાર્ય ની ટીકા ન ભૂતો ન ભવિષ્ય. ચંદુભાઈ તો એક વાર એમ બોલ્યા કે આ મને તો એમ લાગે છે કે ગુરુકુંડ આચાર્ય ભગવાન તો ગયા થઈને જો વાંચે વિચારે સાંભળે તો એને અનુભવી ની વાત એના ઉરમાં આવી જાય, ઉર્મા એટલે જ્ઞાન માં આવી જાય. કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો સદાય ત્રણેય કાળની વાત છે. મિથ્યા દ્રષ્ટિના રાગમાં ચેતન વ્યાપતું નથી, ચેતન વ્યાપું છે એવી તને ભ્રાંતિ થઈ છે કે આ પણ ચેતન, જ્ઞાન પણ ચેતન, રાગ પણ ચૈતન્ય, કે ના અતિ નિકર છે, ચેત્ય છે, જ્ઞેય છે, પણ ચેતક એ બનતું
એકતા બુદ્ધિ નું જોર એટલું હોય ને તો આ વાત બેસવી કઠણ પડે. હવે તો કઈ કઠણ કહેવાય નહીં, 45 વર્ષ થી આ બોધ આપણને મળ્યો હોય, આ વાત કઠણ છે એમ ન હોય. પોતાના ઘરની વાત છે અને હિતની વાત છે, અરે પરમ હિતની વાત છે. કારણ કે કેવો એટલે દયાદાન કરુણા કોમળતાના પરિણામો, વ્યવહાર રત્ન સંહિના પરિણામ, પાંચ મહાવ્રત ના પરિણામ, દેવ ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાનો વિકલ્પ, દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો રાજ. હાય હાય શું થશે આ અમારા બધા દુઃખ ભાવ, કરવા કે ન કરવા, કરવા ન કરવાનો પ્રશ્ન નથી. એના સ્વરૂપ ને જાણ કે રાજ નું સ્વરૂપ શું છે એને જાણી લે. કારણ કે કેવો હોય કે રાજાજી સદાય ને ત્રણેય કાળ, સદાય શબ્દ છે કે નહીં, કે અનુભવ થયા પછી, કે અનુભવ થવા પહેલા, અનુભવ થવા પહેલા રાગ તો ચેતન ના પરિણામ હોય કે નહીં, પછી અચેતન ના પરિણામ થાય. અરે પહેલેથી અચેતન ના પરિણામ છે, તને ચેતન જેવા લાગે છે, તારી ભ્રાંતિ છે. આ મન દેવો સદાય ત્રણેક હંમેશ માટે ચૈતન્ય ચમત્કાર થી ભિન્નપણે પ્રતિભાસે છે. આહા ત્રણેક હો, ત્રણેક ભિન્નપણે પ્રતિભાસે છે. અરે પાણી ઊંધું થયું છે ને જયારે ઉષ્ણ, ત્યારે એ ઉષ્ણ પર્યાય છે ને, એ પર્યાય દ્રષ્ટિએ પાણી ના પરિણામ છે, દ્રવ્ય દ્રષ્ટિએ એ અગ્નિ ના પરિણામ છે. સમય એક, સમય એક, વિરુક્ષા બે. પાણી ઉષ્ણ થયું, પાણી ઉષ્ણ થયું એમ, પાણી ઉષ્ણ થયું એમ જેનો વ્યવહાર કરવામાં આવે છે. પણ કે છે કે પર્યાય, પર્યાય દ્રષ્ટિથી, સંયોગ દ્રષ્ટિથી, બહિર્મુખ દ્રષ્ટિથી જોતા જોનારને, જોનારને જેની દ્રષ્ટિમાં વિપરીતતા છે એવા જોનારને પાણી ઊંધું થયું ભાસે છે. પણ સ્વભાવગ્રાહી જ્ઞાન વાળાને તો એ ઉષ્ણતા અગ્નિની છે, પાણીની તો શીતળતા છે. એમ રાજાજી જે પરિણામ પર્યાય દ્રષ્ટિથી આત્માના ભાસે છે જેને, અને બીજાને એ પરિણામ જળના ભાસે છે. પ્રતિભાસમાં મોટો ફેર છે, જાણવા જાણવામાં મોટો ફેર પડી ગયો. એ છે કે દેવો એટલે રાજાજી પરિણામો, સદાય એટલે ત્રણેકા, ચૈતન્ય ચમત્કાર ભગવાન જે આત્મા જેનું લક્ષણ ચૈતન્ય છે એનાથી ભિન્નપણે પ્રતિભાસે છે. સદાય એવ, ઠીક ઠીક, સદાય એવ, ત્રણેકા. એ રાગ થી છૂટો પડે ત્યારે એ ભિન્ન છે, કે રાગ ની એકતા દેખાય છે ત્યારે રાગ ભિન્ન છે, કે સદાય તને કાળ એ તને એક લાગે તો એ ઠીક, રાગ ને આત્મા એક થઈ જાય નહીં. તને તો દેહ ને આત્મા એક લાગે, તને તો આ કુટુંબ પરિવાર હોટલ બંગલા એ મારા લાગે છે અમલકભાઈ, તો એ મારા થાય આત્માના થાય, આત્માના ન થાય અને છતાં મારા ભાષે તો એ તો અજ્ઞાન છે, ગાંઠ પણ છે, એ કઈ આત્માના થતા, દેહ આત્માનો થતો નથી ભાઈ, એની પણ રાગ થઈ જાય છે. રામ બોલો ભાઈ, રામ મારનારા. અરે ભાઈ આ એક ભેદ જ્ઞાન ની કળા નો મંત્ર પ્રજ્ઞાથી વડે આત્મા ને રાગ જુદા પડી જાય છે. અમે જુદા પાડીને અમે આત્માનો અનુભવ કર્યો છે, એને કરુણા નિષ્કારણ આવી છે કે તમે પણ રાગ અને આત્માને પ્રજ્ઞાથી વડે જુદા પાડીને એકલા આત્માનો અનુભવ કરી લો. થઈ જશે, અમે કર્યો છે અનુભવ, અનુભવ કરીને કહીએ છીએ કે આ ધર્મ પ્રગટ કરવાની રીત આ છે.
ચારમી દિવસ છે ને, ધર્મ કેમ થાય એની કથા ચાલે છે. ધર્મ કથા, આત્મકથા, વિકથાની તો અહીંયા મનાઈ સખત છે. સેક્રેટરી સાહેબ બાર બોર્ડ ભાઈ વિકથાની સખત મનાઈ. આત્મકથા ધર્મ કથા ચાલે છે. એ છે કે ચંદુભાઈ કે ધર્મ કરવાના ચાર દિવસ. અરે 360 થી ધર્મ કરવાના હોય, કઈ ચાર થી ધર્મ કરવાના હોય એમ કહીને આ ઠીક છે, હવે પર્યુષણ છે તે આવીએ ને પછી કઈ આવવાની જરૂર નથી. અરે ભાઈ, અરે સ્વાધ્યાય તો આત્માનો ખોરાક છે. હા ચંદુભાઈ કે અરે સ્વાધ્યાય એક દિવસ ન થયો હોય તો એમ લાગે કે આ તો દીનો દુકાળ પડી ગયો. આજ તો વાત સાચી છે. સ્વાધ્યાય પ્રેમી તત્પર શીખને એ આત્મામાં ન ઠરાય ને આત્મામાં ન જવાય ત્યાં સુધી એને સ્વાધ્યાયનો પ્રેમી રહ્યા કરે છે. ઠરવા માટે પણ સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય માટે સ્વાધ્યાય કરતો નથી, બીજાને દેખાડવા માટે સ્વાધ્યાય હતો. શું કહે છે? સદાય ભાઈ, સુધારો કહ્યો સદાય. પ્રણયકાળ ભગવાન આત્મા અને રાગ બે જુદા જુદા છે, પણ આ દુઃખના પરિણામ જુદા છે. હા, દુઃખના પરિણામ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માથી ભિન્ન છે. આકુળતા લક્ષણ દુઃખ, એમાં ચૈતન્ય વ્યાપક નથી, ચૈતન્યનો ભાવ એમાં જતો જ નથી. વ્યવહાર નહીં ના કથન ની પદ્ધતિ જુદી વાત છે, નિશ્ચય નહીં ના કથન ની પદ્ધતિ નો પ્રકાર ભેદ જ્ઞાન નો જુદી વાત છે. આ વાત જગત ના જીવો એ સાંભળી નથી. દેહ થી જુદો આત્મા એ તો અન્ય મતી પણ કહે, અને દેહ થી ભિન્ન અન્ય મતી કહે. એમ અમારો સર્વજ્ઞ દેવ પણ દેહ થી ભિન્ન કહીને યાર અટકી જાય ને અંદર ની વાત ન કરે તો એ સર્વજ્ઞ પરમાત્મા જ નથી. સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે